நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயணம் மூலோய சவசாஹூணம் சர்வஜ்ஞ சாஸன் ஜெயவந்த வர்த்தே நிர்க்ரந்த சாஸன் ஜெயவந்த வர்த்தே யஹி பாவனா ரஹதி அவிச்சின்ன மன் மே சர்வஜ்ஞ சாஸன் ஜெயவந்த நிர்க்ரந்த சாஸன் ஜெயவந்த வர்த்தே.
ઘણા બધા મહિનાઓ પછી ગુરુદેવશ્રીના સાનિધ્યમાં બેસીને ફરી સ્વાધ્યાય કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જીનવાણી માતા, આચાર્ય દેવ, ગુરુદેવશ્રી, માતાજી બધાના સાનિધ્યમાં બેસીને ઘરે પણ આપણે સ્વાધ્યાય કરતા હતા આટલા મહિનાઓથી, પરંતુ પ્રત્યક્ષ જ્યારે આપણે અહીંયા બેસીને સ્વાધ્યાય કરીએ છીએ તો એક અલગ પ્રકારના ભાવ અને એક અલગ પ્રકારની વિશુદ્ધતા ઉત્પન્ન થાય છે. આપણો આજનો આ સોલ સાયન્સનો ક્લાસ છે, તત્વાસૂત્રનો ક્લાસ થોડા ટાઈમમાં ચાલુ થશે, તો આપણે એની ચર્ચા પણ યથા સમયે કરશું. સોલ સાયન્સના ક્લાસમાં જે ફૂલ લોકડાઉનમાં આપણે ઘણા બધા વિષયો ઉપર ચર્ચા કરી, એમાં સૌથી પહેલા આપણે જે ચાર ગતિ સંબંધી આપણી ચર્ચા ચાલતી હતી, એ ચાર ગતિ સંબંધી આપણી ચર્ચા આપણે પૂરી કરી, અને એના પછી આપણે ઘણા બધા નાના નાના વિષયો ઉપર ચર્ચા કરી. દ્રવ્ય ગુણ પર્યાય છે, સામાન્ય ગુણ છે, અને એમ કરતા આપણે સાત તત્વ અને સાત તત્વ સંબંધી છોટું જરા દરવાજા બંધ કરી દે ના બેટા, એ દોનો દરવાજે બંધ કરી દો. સાત તત્વ અને સાત તત્વ સંબંધી જે વિપરીત માન્યતાઓ છે, એ વિપરીત માન્યતા સંબંધી આપણી ચર્ચા ચાલુ છે, એને આપણે આગળ વધારીએ છીએ. થોડુંક બે પાંચ મિનિટ આપણે રિવિઝન કરીએ, કારણ કે લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે આપણે આની ચર્ચા કરી હતી, લાસ્ટ સન્ડે આપણે નહોતા કરી શક્યા, પરંતુ સ્વામીભાઈના જૈન સિદ્ધાંત પ્રવેશિકાના ક્લાસમાં પણ આ જ પ્રકરણ ચાલી રહ્યો છે. ચલો આપણે સૌથી પહેલા તો એકદમ બ્રીફ કરીએ વિષયને જે ચાલી રહ્યો હતો, એમાં આપણે સૌથી પહેલા તત્વ કોને કહેવાય એ સમજ્યા હતા. હું એક પોઈન્ટ વાઇઝ બ્રીફ કરું છું એટલે આખો વિષય ખ્યાલમાં આવી જાય. આમ તો આ વિષય ઘણો પરિચિત છે, પરંતુ બહુ માર્મિક વિષય છે, પ્રયોજનની સિદ્ધિ કરવા વાળો આ વિષય છે, એટલે માટે આપણે એને રિવિઝનમાં પાછું લઈએ છીએ. હમણાં હું બોલી ને પ્રયોજન, તો જીના ગમમાં એ જ આવે છે, પ્રયોજન ભૂત સાત તત્વ. શું આવે છે? પ્રયોજન ભૂત સાત તત્વ કોને કહેવાય એની ચર્ચા છે. સૌથી પહેલા તો પ્રયોજન કોને, પ્રયોજન ભૂત એટલે શું? તો કે જે તત્વ, સાંભળજો ધ્યાનથી, જે તત્વને સમજ્યા વગર, જે તત્વની શ્રદ્ધા કર્યા વગર આ જીવને કોઈ દિવસ સાક્ષાત સુખની પ્રાપ્તિ નહીં થાય, મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય. ચાર ગતિ 84 લાખ યોનિઓનું જે બહુ ભ્રમણ ચાલી રહ્યું છે એ સમાપ્ત નહીં થાય એવા તત્વને સમજવું, એનું નામ પ્રયોજનભૂત તત્વ. કદાચ આપણને ત્રણ લોકનું સ્વરૂપ ખ્યાલમાં ન હોય, ખ્યાલ આવે છે? કદાચ આપણને કર્મ પ્રકૃતિઓનું સ્વરૂપ ખ્યાલમાં ન હોય તો ચાલશે, પરંતુ સુખી થવા માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે મોક્ષ માર્ગની શરૂઆત કરવા માટે આ સાત તત્વ પ્રયોજનભૂત છે. કમ્પલસરી કોર્સ જેને આપણે કહીએ, ઇટ ઇઝ અ વેરી શોર્ટ કોર્સ બટ ઇટ ઇઝ કમ્પલસરી કે સાત તત્વને ભણ્યા વગર, સ્વરૂપ સમજ્યા વગર કોઈ પણ દિવસ જીવનો મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય. તમે મૂળ ગ્રંથો ઉપાડીને જોશો, સમય સારજી છે, પ્રવચન સારજી છે, મોક્ષશાસ્ત્ર છે, તત્વાર સૂત્ર છે, એ બધા ગ્રંથો આ સાત તત્વના આધાર ઉપર લખવામાં આવ્યા છે. બરાબર છે? તો પ્રયોજનભૂત તત્વ એટલે કે જીન તત્વો કે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન બિના કભી ભી આકુલતા નષ્ટ નહીં હોતી હૈ, હમારે સુખરૂપી પ્રયોજન કી સિદ્ધિ નહીં હોતી હૈ, ઉને પ્રયોજનભૂત તત્વ કહેતે હૈ. હવે તત્વ પ્રયોજનભૂત નો અર્થ કર્યો આપણે, હવે તત્વ કોને કહેવાય? તો બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ પરિભાષા તત્વની કે વસ્તુના સ્વભાવને તત્વ કહેવાય છે. આટલું યાદ રહેશે? શું યાદ રહેશે? વસ્તુના સ્વભાવને તત્વ કહેવાય છે. બરાબર છે? તત્વ આપણે કહીએ ને, તત્વ એટલે માલ. જેવી રીતના આપણે કહીએ ને કે અરે તે આ મોસંબીમાંથી બધું તત્વ તો નષ્ટ કરી નાખે. તત્વ એટલે જે મૂળ સ્વભાવ છે, મૌલિક સ્વભાવ છે, અસાધારણ સ્વભાવ છે. આ બધાના શબ્દો આવ્યા છે. મૂળ સ્વભાવ, તત્વ એટલે મૌલિક સ્વભાવ, તત્વ એટલે અસાધારણ સ્વભાવ, વિશેષ સ્વભાવ, એનું નામ શું છે? તત્વ. બરાબર છે? વસ્તુના, પાછું રિપીટ કરું છું, તત્વની પરિભાષા, વસ્તુના મૂળ સ્વભાવને શું કહેવાય છે? તત્વ કહેવાય છે. બરાબર છે? હવે આપણે આગળ વધીએ. જો મૌલિક સ્વભાવ, અસાધારણ સ્વભાવ, ઉસે તત્વ કહેતે હૈ. હવે આ તત્વ કેટલા છે? બધાને ખ્યાલ છે તત્વ કેટલા છે? સાત છે. હવે એક એક લાઈનમાં આપણે સાત તત્વની પરિભાષાને રિવાઇઝ કરીએ છીએ અને પછી આપણે એ સંબંધી શું વિપરીતતા આપણા અંદરમાં ચાલી રહી છે એની ચર્ચા કરશું. આપણે જીવ, અજીવ, આશ્રવ, બંધ અને સંવર આ પાંચ તત્વ સંબંધી ભૂલની ચર્ચા આજે કરવાની છે. બરાબર છે? આ ચર્ચા ઓલરેડી થઈ ચૂકી છે, આપણે એને પાછું રિવાઇઝ કરીએ છીએ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બે ચાર વાર રિવિઝન થશે તો પણ કાંઈ વાંધો નથી. તો સૌથી પહેલા જીવ તત્વ, એક લાઇનમાં સાતે સાત પરિભાષા તમને હમણાં યાદ રહી જવી જોઈએ, ઘણા બધાને તો યાદ પણ છે. જીવ તત્વ કોને કહેવાય? બોલો, જીવ તત્વ કોને કહેવાય? એક જ લાઇનમાં હું બોલું છું, પછી તમે તમારા મનમાં રિપીટ કરજો. જીવ તત્વ કોને કહેવાય તેની બહુ સુંદર પરિભાષા આવી છે કે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી. સાંભળજો ધ્યાનથી, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને જીવ તત્વ કહેવાય. ઇફ આઈ એમ નોટ રોંગ, એકો એક શબ્દ જરા મેં કીધું એ પ્રમાણે અહીંયા લખ્યું છે. જો જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે. પહેલી પરિભાષા, જ્ઞાન દર્શન, જીવ તત્વ, તત્વ જીવ દ્રવ્ય અને જીવ તત્વ ફરક છે. પોઈન્ટ પકડજો, શું કહેવા માંગુ છું? જીવ દ્રવ્ય એટલે આ મારી માટે, મારી માટે, તમે તમારી માટે વિચારો, હું મારી માટે વિચારું તો આ વિશ્વમાં અનંત અનંત જીવ દ્રવ્યો છે. પોઈન્ટ પકડાય છે? પણ મારી માટે હું જીવ તત્વ છું. જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ. પહેલી પરિભાષા, કયા તત્વની પરિભાષા આપણે બોલ્યા? જીવ તત્વની. જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા, તમારી માટે તમારો આત્મા જીવ તત્વ છે અને હું જીવ દ્રવ્ય છું. સમજાયું માસી શું કીધું? તમારી માટે હું જીવ દ્રવ્ય છું અને તમારો આત્મા જીવ તત્વ છે. પોઈન્ટ પકડાય છે? આ વિશ્વમાં જીવ દ્રવ્ય કેટલા? તો શું કહેશો? અનંત. આ વિશ્વમાં જીવ તત્વ કેટલા? વેરી ગુડ, એક. હું પોતે મારી માટે જીવ તત્વ છે. પોઈન્ટ પકડાયો? ડિફરન્સ જીવ દ્રવ્ય અને જીવ તત્વ વચ્ચે. જીવ દ્રવ્ય એટલે સ્થૂળ વાત કરી અને જીવ તત્વ એટલે એનાથી સૂક્ષ્મ વાત કરી. બરાબર છે? તો જીવ તત્વની પરિભાષા શું થઈ? એકદમ માઇન્ડમાં રાખજો, સાત તત્વની પરિભાષા તમને હમણાં એકદમ કડકડાટ મોડે આવી જશે અગર ધ્યાનથી સાંભળશો તો, અને સમજવાની કોશિશ કરજો. સમજીને અગર સાંભળશો અને યાદ રાખશો તો ક્યારે નહીં ભૂલો. પહેલી પરિભાષા જીવ તત્વની, જીવ તત્વની પરિભાષા, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે. પોઈન્ટ ખબર પડે છે. આજે હું મારા જીવ તત્વને, તમે તમારા જીવ તત્વને, જે જ્ઞાન દર્શન અને આનંદ સ્વભાવી છે. જ્ઞાન દર્શન શું છે, જ્ઞાન શું છે, જ્ઞાન આપણું લક્ષણ છે અને આનંદ શું છે, આપણું પ્રયોજન છે. આ બે પોઈન્ટ યાદ રાખજો. જ્ઞાન શું છે, આપણું લક્ષણ, કે જે લક્ષણ દ્વારા આપણે, જ્ઞાન દ્વારા આપણે આત્માને ઓળખી શકશું. લક્ષણ લક્ષણ જે રીતના આપણે કહીએ ને કે આ હોલમાં જે વ્હાઈટ એક્ઝામ્પલ છે કે વ્હાઈટ ડ્રેસમાં જે બેઠું છે એને બોલાયા, તો આપણે હોલમાં આવશું તો સૌથી પહેલા આપણે શું જોશું, લક્ષણ આપ્યું ને આપણે, લક્ષણ વ્યક્તિને ઓળખવાનું લક્ષણ આપ્યું કે વ્હાઈટ ડ્રેસમાં જે વ્યક્તિ બેઠું છે એને બોલાયા, તો વ્હાઈટ ડ્રેસ શું થઈ ગયું, લક્ષણ. અને એનાથી આપણે કોને ઓળખાણ, કોની ઓળખાણ કરી, વ્યક્તિની. તો આપણે વ્યક્તિને ગ્રહણ કર્યું, વ્યક્તિને બોલાયું, પણ કોના માધ્યમથી, કે લક્ષણના માધ્યમથી. એવી રીતના આત્માને ઓળખવાનો છે, આત્મામાં લીન થવાનું છે, આત્માની શ્રદ્ધા કરવાની છે, પણ આત્માને ઓળખવા માટેનું આત્માનું લક્ષણ શું છે, તો જ્ઞાન છે આત્માનું લક્ષણ. ઉપયોગો લક્ષણમ, બરાબર છે. તો જ્ઞાન દર્શન અને આનંદમાં આ ત્રણ શબ્દ આવ્યા ને, એમાં આપણે જ્ઞાનને શું કીધું, લક્ષણ, અને આનંદ શું છે, આનંદ પ્રયોજન. આપણને બધાને સુખી થવું છે. જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવન. તો આનંદ આપણું પ્રયોજન છે. આપણે સવારથી રાત જે પણ પ્રયાસ કરીએ છીએ એ કોની માટે કરીએ છીએ, બોલો, સુખી થવા માટે કરીએ છીએ ને. બસ ખાલી એટલી ખબર નથી કે સુખ ક્યાં છે, સુખનું શું સ્વરૂપ છે. એટલે જ્યાં સુખ છે ત્યાં આપણે જોતા નથી, અને જ્યાં સુખ નથી ત્યાં આપણે સુખની પ્રાપ્તિ કરવા માટે શું કહીએ છીએ, શું કરીએ છીએ, કે ફાફા મારીએ છીએ, જે પટ્ટા મારીએ છીએ પાંચ ઇન્દ્રના વિષય ભોગો ઉપર. ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા ધન દોલત ગાડી બંગલા નોકર ચાકર હીરા માણેક મોતી ધંધો વ્યાપાર, ખ્યાલ આવે છે. તો એ બધાને આપણે સુખના કારણ માનીએ છીએ, એટલે એને ભેગા કરીએ છીએ, એને વધારીએ છીએ, એની સંભાળ રાખીએ છીએ, એમાં કંઈ થઈ જાય તો દુઃખી થઈએ છીએ. પોઈન્ટ ખ્યાલમાં છે, કેમ, કારણ કે આપણને ખરેખર બસ એટલી નથી ખબર કે સુખ ક્યાં છે અને સુખ કોનો સ્વભાવ છે. અરે જેનો સ્વભાવ હોય, જ્યાં હોય ત્યાંથી પ્રાપ્ત થાય ને, જ્યાં હોય જ નહીં ત્યાંથી કેવી રીતના પ્રાપ્ત થાય. ચલો, તો શું આવી પરિભાષા, જીવ તત્વની પરિભાષા ખ્યાલમાં આવી. બોલો જીનાલી બેટા, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ. હવે બીજી પરિભાષા, પરિભાષામાં બીજી પરિભાષા આપણે લઈએ અને પછી આપણે જીવ અજીવ તત્વ સંબંધી ભૂલની ચર્ચા કરીને આગળ વધીએ. ચલો, સેકન્ડ પરિભાષા, અજીવ તત્વની પરિભાષા. અજીવ તત્વ, અજીવ તત્વ કોને કહેવાય, બહુ સુંદર પરિભાષા એવી. અપને જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો છોડ કર, અપને જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા સે ભિન્ન ભિન્ન સંપૂર્ણ પર પદાર્થ અજીવ તત્વ. શું કીધું, જલ્દી, પોતાના આત્માને છોડીને જે પણ આ પર પદાર્થો છે, આ જળ છે, મુખ્યતઃ જળ, પૂદગલ, સમજાય છે, તો એ શું છે, અજીવ તત્વ છે. અગેન, મારા જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને છોડીને જે પણ પર પદાર્થો છે, એ પર પદાર્થો અજીવ તત્વ છે. આ ખુરશી મારી માટે શું છે, અજીવ તત્વ છે. જે, હવે સાંભળજો, એક થોડોક માર્મિક પોઈન્ટ કહું છું આમાં. જે પર પદાર્થના લક્ષ્યથી, સાંભળજો ધ્યાનથી, આપણા અંદરમાં સવારથી રાત જે મોહ રાગ દ્વેષના પરિણામ ચાલે છે, એ બધા પર પદાર્થ મારી માટે અજીવ તત્વ છે. અગેન, શું કીધું, આ ખુરશી એના લક્ષ્યથી મને રાગ દ્વેષના પરિણામ થયા. આ શરીર, સાંભળજો, આ શરીર તો એના લક્ષ્યથી મને જે રાગ દ્વેષના પરિણામ થાય છે, આ શરીર મારી માટે શું છે, રાગ દ્વેષના પરિણામ થયા આત્મામાં. આ શરીરના લક્ષ્ય થયા ને, કોને જોઈને રાગ થયો, કોને જોઈને દ્વેષ થયો, કોને જોઈને ગમાનો ભાવ થયો, કોને જોઈને અણગમાનો ભાવ થયો, આ શરીરને જોઈને, ઘરને જોઈને, કુટુંબને જોઈને, ગાડી બંગલા નોકર ચાકરને જોઈને. તો જે પર પદાર્થો મારા રાગ દ્વેષમાં નિમિત્ત, થોડી સૂક્ષ્મ પરિભાષા છે અજીવ તત્વની, જે પર પદાર્થો મારા રાગ દ્વેષમાં નિમિત્ત બને છે, એ પર પદાર્થને અહીંયા અજીવ તત્વ કીધા છે. એ મારા આત્માથી, મારા જ્ઞાન દર્શન સ્વભાવી આત્માથી અત્યંત ભિન્ન છે. અજીવ તત્વ મારાથી અત્યંત ભિન્ન છે. મારા અને અજીવ તત્વ વચ્ચે વજ્રની દિવાલ છે, અત્યંત અભાવ છે. આત્મા અને શરીર વચ્ચે અત્યંત અભાવ છે. આ શરીર અજીવ તત્વ છે અને આ શરીરની અંદર બિરાજમાન જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા એ જીવ તત્વ છે. બે તત્વ સમજાયા? કયા બે તત્વ ચાલ્યા? જીવ તત્વ અને અજીવ તત્વ, બે તત્વ થયા. બે તત્વની પરિભાષા થઈ. એકવાર આપણે બોલીએ બે તત્વની પરિભાષા જલ્દી. જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને જીવ તત્વ કહેવાય, અને જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને છોડીને બાકી બધા પર પદાર્થો એ મારી માટે અજીવ તત્વ છે. હવે એ બીજી એક પરિભાષા આપણે શું લીધી અજીવ તત્વની? એક પરિભાષા આપણે અજીવ તત્વની શું લીધી કે મારા આત્માને છોડીને બાકીના પર પદાર્થો એ અજીવ તત્વ છે. બીજી થોડી સૂક્ષ્મ પરિભાષા શું લીધી કે મારા મોહ રાગ દ્વેષમાં જે પણ પર પદાર્થ નિમિત્ત બને છે એ અજીવ તત્વ છે. આ અજીવના લક્ષથી રાગ થયો, આ મોબાઈલ બહુ સારો છે, આ લેટેસ્ટ છે, પોઈન્ટ સમજાશે, આ ઓકે છે, આ સારો છે, આમાં આ છે, આમાં આ છે, તો જે રાગ દ્વેષના પરિણામ આત્મામાં થાય છે એ રાગ દ્વેષના પરિણામમાં જે નિમિત્ત છે એ નિમિત્ત અજીવ તત્વ છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે રાગ દ્વેષના જે પરિણામ છે એ અજીવના લક્ષ્યથી થશે. અજીવના લક્ષથી રાગ દ્વેષના પરિણામ થશે, જીવ તત્વના લક્ષ્યથી તો વિતરાગતાના પરિણામ થશે. જે મોહ રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય છે એ કોના લક્ષ્ય ઉત્પન્ન થાય છે? એમાં નિમિત્ત કોણ છે? નિમિત્ત છે. કોના લક્ષ્ય ઉત્પન્ન થાય છે? તો કે અજીવના લક્ષ્ય મોહ રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય. અગર જીવ પોતાનું લક્ષ્ય કરે, પોતાના જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માની શ્રદ્ધા કરે, પોતાના જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માનો સ્વીકાર કરે, નિર્ણય કરે, અનુભવ કરે, લીનતા કરે, સ્થિરતા કરે, તો એની પરિણતિમાં મોહ રાગ દ્વેષનો જન્મ નહીં થાય, એની પરિણતિમાં વિતરાગતાનો જન્મ થશે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જન્મ થશે, રત્નત્રયની પ્રાપ્તિ થશે, મોક્ષ માર્ગની શરૂઆત થશે, અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે. કારણ કે આત્મામાં જે ભરેલું છે, આત્માને જોતા એમાં જે ભરેલું છે એવો અનુભવ થશે. આત્મા શેનાથી બનેલો છે? આપણે વાત તો કરી જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને જીવ તત્વ કહેવાય છે. તો જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા છે, તો આત્મા તો જ્ઞાન દર્શન આનંદથી લબાલબ ભરેલો છે. હવે એને જોશું તો શું અનુભવ થશે? કેવો અનુભવ થશે? કોનો અનુભવ થશે? તો કે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને જોતા આનંદનો અનુભવ થશે, વિતરાગનો અનુભવ થશે, શાંતિનો અનુભવ થશે, નિરાકુરતાનો અનુભવ થશે, સુખનો અનુભવ થશે. ખ્યાલ આવે છે? આકુરતા રહિત પ્રણતિનો અનુભવ થશે, જેમાં કોઈ આકુરતા નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ કશાય નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી, કોઈ ડર નથી, કાંઈ નથી. એ અનુભવમાં માત્ર આનંદ છે, માત્ર આનંદ. કે કારણ કે એ પરિણતિએ આત્માનું અવલંબન લીધું છે. તો તમે પરિણતિને પર્યાયને વચ્ચે રાખો. એક તરફ છે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા અને એક તરફ છે અજીવ તત્વો, ભિન્ન ભિન્ન અલગ અલગ અનેક પ્રકારના અજીવ તત્વ છે. હવે આ પ્રણતિ અહીંયા ઝૂકે છે તો રાગદ્વેષનો અનુભવ થાય છે, આ પ્રણતિ સ્વભાવમાં ઝૂકે છે તો વિતરાગતાનો અનુભવ થાય છે. સિમ્પલ વાત છે, પોઈન્ટ ખ્યાલમાં આવે છે? જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા સદાકાળ છે, અજીવ તત્વ પણ અનાદિ અનંત છે, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા પણ અનાદિ અનંત છે. એને પણ બનાવવાનો નથી, આને પણ કંઈ કરવાનું નથી, આને હટાવવાનો નથી, આને લાવવાનું નથી. આ પણ છે, આ પણ છે. હવે દ્રષ્ટિ ક્યાં છે, શ્રદ્ધાન કોનું છે, વિશ્વાસ કોનો ચાલે છે, ઝુકાવ ક્યાં છે, વલણ ક્યાં છે, ખ્યાલ આવે છે? એ પ્રકારનો અનુભવ થશે. અગર પોતાને શરીર માને છે તો રાગ દ્વેષ થશે, અગર પોતાને આત્મા માને છે તો વિતરાગતાનો ભાવ પ્રગટ થશે. આ પિક્ચર ખ્યાલમાં આવે છે? એકદમ ક્લિયર થાય છે? તો બે પરિભાષા આપણે કહી દીધી, બે પરિભાષા. જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ, અને અજીવ તત્વની આપણે બે પરિભાષા લીધી, બે ડેફિનેશન. જ્ઞાન દર્શન આનંદ, પહેલી ડેફિનેશન, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો છોડકર અન્ય સબ પર દ્રવ્ય વો અજીવ તત્વ હૈ. અને બીજી પરિભાષા, मेरे मोह राग द्वेष में जो निमित्त बनते हैं, निमित्त बनते हैं, वे सारे पर पदार्थ अजीव तत्व है। आखो दिए शू करिए अजीव ना लक्ष्य थी मोह राग द्वेष ना परिणाम करिए। तो आखो दिवस आपकी दृष्टि, आपरो उपयोग, आपरी रुचि, आपरो अभिप्राय, आपरी श्रद्धा, आपरी मान्यता, आपरी बिलीफ क्या चाले छे, शू चाले छे, सेमा चाले छे, तो के अजीव 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 अजीव। पॉइंट समझाय छे? तो बे डेफिनेशन थई गई, जीव अने अजीव नी आपरे परिभाषा जोई। हवे आपरे आमा मेन पॉइंट जोईने आगळ वधीए छे। मेन पॉइंट शू छे के आ जीवनी अंदर में, हवे सांभळजो, विषय आपनो मूळ शू चाली रह्यो छे, सात तत्व संबंधी ऊंधी मान्यता। हवे एक बहु सूक्ष्म पॉइंट कहू छू, ध्यानथी सांभळजो, सात तत्व में कोई गड़बड़ नहीं। गड़बड़ क्या छे? गड़बड़ क्या छे? सात तत्व में नहीं, जीव में गड़बड़ छे ना, ये तो ज्ञान दर्शन आनंद स्वभावी छे। अजीव में तो कि ना, ये तो पुद्गल छे, तो धर्मास्तिक है, धर्मास्तिक है आकाश काल, तो गड़बड़ सात तत्व में नहीं। गड़बड़ क्या छे? तो के सात तत्व संबंधी आपड़ी मान्यता में गड़बड़, आपड़ा अभिप्राय में, आपड़ी दृष्टि में, आपड़ा श्रद्धान में गड़बड़ चाले। गड़बड़ सात तत्व में नहीं। खुर्शी तो खुर्शी छे ना, ये तो पुद्गल छे, ये तो परमाणुओं नो स्कंद छे, बंद छे, स्कंद छे। हवे आ खुर्शी आवी छे ने आवी छे ने सारी छे ने खराब छे ने हटाओ ने लावो ने मुको ने आम करो ने तेम करो, तो एमा आपणे जे एना लक्ष्यथी जे राग द्वेष करीए छे अने एना स्वरूपने नथी समझता, चाला छे, ए पर वस्तुओने आपणे पोतानी मानीए छे, पोतानी वस्तुने आपणे भूली जईए छे, तो आ बधी जे गड़बड़ चाले छे, जे विपरीतता चाले छे, जे ऊंधी मान्यता चाले छे, जे अज्ञान चाले छे, ख्याल आवे छे? ए क्या चाले छे? तो के सात तत्व में नहीं, आपणी श्रद्धा में चाले। साते सात तत्व तो पोताना स्वभाव ने लईने बैठा छे। आ पॉइंट ख्याल में आयो? आ पॉइंट बहु इम्पोर्टंट छे। सात तत्व में कोई गड़बड़ नहीं, सात तत्व संबंधी ऊंधी मान्यता, तो ऊंधी मान्यता कोना में चाले छे? तो के आपणी श्रद्धा में चाले। पॉइंट ख्याल में आवे छे? हवे आपणे आगळ वधीए जो, तो के जीव अने अजीव तत्व संबंधी ऊंधी मान्यता शू छे बोलो, एकदम शॉर्ट एंड स्वीट, एक ज लाइन में अगर आपणे कहीए तो के जीव अने अजीव तत्व संबंधी ऊंधी मान्यता शू चाले, एकदम शॉर्ट एंड स्वीट। जीव को अजीव मानना और अजीव को जीव मानना, जीव को अजीव मानना अजीव को जीव मानना, जीव को भूल जाना और अजीव को जीव मानना, तो इसमें क्या हुआ कि ना जीव का स्वरूप समझ में आया और ना अजीव का स्वरूप समझ में आया। पॉइंट समझाया छे? शू थई गई गड़बड़? शू थई गई कि जीव ने भूले छे, आ बेव तत्वनी भूल साथे चाले छे प्रति समय। एक्चुअली तो साथे सात तत्वनी भूल प्रति समय अज्ञानी जीवनी अंदर में चाले, एक तत्व संबंधी भूल एले सात तत्व संबंधी भूल, एक तत्व संबंधी साची मान्यता तो साथे सात तत्व संबंधी साची मान्यता, एक तत्व एक घड़ो ऊंधो मुक्यो तो बता घड़ा ऊंधा, तो एक तत्व संबंधी भूल चाले छे, मतलब के साथे सात तत्व संबंधी भूल अज्ञानी जीवनी अंदर में प्रति समय चाले छे। प्रति समय सूता बेसता उठता खाता कोई पण कार्य नी वच्चे होय, उदय नी वच्चे होय, प्रति समय अज्ञानी जीवनी अंदर में सात तत्व संबंधी भूल चाले। हवे आपने एक्चुअली आनी सीरियसनेस नहीं खबर, आपने एक्चुअली खबर ज नहीं कि आ सात तत्व संबंधी जे भूल चाली रही छे, अने भूल अगर आ भाव में कंटीन्यू रहेशे, अने अगर आ भूल ने साथे लईने आपणे चालिया जसू, अने आ भूल अगर आगळ पण आपणी साथे चालती रहेशे, तो आनु शू परिणाम आवशे, आनु शू फळ मळशे, आपणे एनी सीरियस, आपणे रोगनी सीरियसनेस नथी खबर। समझाय छे? डॉक्टर के ने सूता था क्या गया था, आटलो रोग फैलाई गयो, शरीर नी वात करू छु, तो क्या हता आटलो बधो रोग फैलाई गयो, क्या हता? सूता था के खबर ना पड़ी, आटली लापरवाही केवी रीतना थई गई कि आटलो बधो रोग फैलाई गयो, સાવધાની કેમ ના રાખી, પહેલા કેમ ના આવ્યા, જલ્દી કેમ ના આવ્યા, દવા કેમ ના કરી, ડોક્ટરને કેમ ના બતાવી, ખ્યાલ આવે છે? તો તે આપણને આમ થઈ જાય કે અરે મેં ધ્યાન ના રાખ્યું, રોગ ફેલાઈ ગયો. આપણી શરીર સંબંધિત એવું ક્યારે થતું જ નથી. જરાક કંઈક થાય એટલે ચાર જણ સલાહ આપવા આવી જશે, માથું દુખે, જો માથું ના મારતા માથું દુખે છે ને, કોઈ સમજાય છે, તરત દવા કરજો, બતાવી આવજો. પછી એને લાઇટલી નહીં લેતા, ઇગ્નોર નહીં કરતા, સિરિયસલી લેજો. શરીરમાં આટલું કંઈ થાય, ખ્યાલ આવે છે? હમણાં આ તો એવો ટાઈમ આવી ગયો છે કે એક કોઈ છીક ખાય તો ચાર જણ જોવા માંડે કે ભાઈ છીક ખાય છે, છીક પોઈન્ટ સમજાય છે? કેટલાય વિચાર, કેટલાય વિકલ્પ આવી જાય. તો મારો કહેવાનો મતલબ એ છે કે શરીરમાં કંઈક થાય છે તો આપણે કેટલા સાવધાન થઈ રહીએ છીએ. તો આ જે સાત તત્વ સંબંધી ઊંડી માન્યતા આપણી અંદરમાં પ્રતિ સમય ચાલી રહી છે અને એના ફળમાં નરક, નિગોદ, ચાર ગતિ, 84 લાખ યોનિઓ, ભવ, ભ્રમણ, પરિભ્રમણ, જન્મ, મરણ અનાધિકાળથી ચાલી રહ્યું છે. આપણને એની સિરિયસનેસ કેમ નથી આવતી? આપણને આ સાત તત્વ સંબંધી ઊંડી માન્યતા રૂપી રોગ રોગ કેમ નથી લાગતો? મને એકો આપણને એમ કેમ નથી લાગતું કે આ મિથ્યાત્વ જે ગુરુદેવજીએ 45 વર્ષ મિથ્યાત્વ એ સૌથી મોટી ભૂલ છે, સૌથી મોટો અપરાધ છે. આ સાત તત્વ સંબંધી ઊંડી માન્યતા એટલે મિથ્યાત્વ. આ સાત તત્વ સંબંધી ઊંડી માન્યતા એટલે અજ્ઞાન. આ સાત તત્વ સંબંધી ઊંડી માન્યતા એટલે જેવું સ્વરૂપ છે સ્વરૂપથી અજાણ છે તું. અને આવું અજ્ઞાન લઈને અગર તું ચાલ્યો ગયો, જે અવસર મળ્યો છે આ અજ્ઞાનને દૂર કરવા માટે, આ મિથ્યાત્વના અભાવ માટે અવસર મળ્યો છે, આ ભવ મળ્યો છે, આ અમૂલ્ય મનુષ્ય અવતાર મળ્યો છે, આવા જ્ઞાની ધર્માત્માઓ મળ્યા છે, આવી જીવવાણી મળી છે, આવી વાત મળી છે, આવું સ્પષ્ટીકરણ મળ્યું છે, આવા ખુલાસા મળ્યા છે, આવી ડંકાના ચોટે સત્યની ઘોષણા કરવા વાળા આવા જ્ઞાની ધર્માત્મા મળ્યા છે. અને અગર આપણને અંદરમાં સ્વીકાર ન થાય, આપણને ભૂલ ભૂલ ન લાગે, આપણને ભૂલનો ડર ન લાગે, એના પરિણામનો ભય ન લાગે, આપણના ફળની ચિંતા ન થાય, તો આપણો મિથ્યાત્વ કેટલો પ્રગાઢ છે એનો વિચાર કરો. પોઈન્ટ પકડજો, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. સાત તત્વ સંબંધી ભૂલ એકવાર દૂર થઈ ગઈ અને સાત તત્વનું યથાર્થ શ્રદ્ધાન થઈ ગયું, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ થઈ ગયું, તો મોક્ષ માર્ગની શરૂઆત થઈ જશે. આ જે અનાધિકાર આપણે બહુ અનુકૂળતામાં બેઠા છે ને, એટલે આપણને ખબર જ નથી કે આ પરિણામના ફળમાં, આ મિથ્યાત્વના ફળમાં ક્યાં જશું આગળ, ખબર જ નથી. કેમ? કારણ કે આપણે અપાર અનુકૂળતામાં બેઠા છે, પુણ્યનો ઉદય છે, થાટ બાટ છે, બહારમાં બધી અનુકૂળતા છે અને એમાં આપણે તન્મય થઈ ગયા છે. આપણે પાસ્ટનો વિચાર નથી કરતા, ફ્યુચરનો વિચાર નથી કરતા, આપણે એ નથી વિચારતા કે ભૂતકાળમાં આપણે આ ભૂલના કારણે કેટલું પરિભ્રમણ કર્યું છે. આપણે એ નથી વિચારતા કે આ ભૂલ સાથે લઈને જશું તો આગળ આપણે કેટલું પરિભ્રમણ હજી કરવું પડશે. અને એકવાર આ ત્રસ પર્યાય પૂરી થઈ ગઈ અને અગર નિગોદ આદિ પર્યાયોમાં ચાલ્યા ગયા, સ્થાવર પર્યાયમાં ચાલ્યા ગયા, તો અનંતકાળ ત્યાં પરિભ્રમણ કરવું પડશે. ક્યારે બહાર નીકળશું પાછા, ક્યારે આવશું પાછા? પોઈન્ટ સમજાય છે? ખ્યાલમાં આવે છે? તો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું આવ્યો આમાં, કે જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલમાં શું પોઈન્ટ આવ્યો? જીવ કો અજીવ માનના ઓર અજીવ કો જીવ માનના, જીવ કો અજીવ માનના ઓર અજીવ કો જીવ માનના, એ જીવ ઓર અજીવ તત્વ સંબંધી ભૂલ હૈ. શરીર કી ક્રિયાઓ કો, શરીર કે પ્રણમન કો, શરીર કી અવસ્થાઓ કો હમારી અવસ્થા માનના, હમારા સ્વરૂપ માનના, શરીર કો આત્મા માનના, એકદમ શોર્ટમાં હજી થોડુંક આપણે એને ખોલીએ તો શરીર કો આત્મા માનના ઓર આત્મા કો ભૂલ જા, આત્મા કો નહીં પહેચાનના ઓર અજીવ કો, શરીર કો, જડ કો, પર પદાર્થો કો અપના માનના, એકત્વ કરના ઉનમે, મમત્વ કરના, કર્તૃત્વ કરના, ભોક્તૃત્વ કરના, એ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ હૈ. પોઈન્ટ પકડાય છે? ખ્યાલ આવે છે ને બધાને? જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ શું વાત કરી? શરીર કો પર પદાર્થો કો આત્મા માનના ઓર આત્મા કો ભૂલ જાના, અપની પહેચાન નહીં કરના ઓર પર કો હી અપના માનના, પર કો અપના માનના એટલે પર કો અપને રૂપ માનના. આપણે આજે શું માનીએ છીએ પોતાને? આપણે આ શરીર રૂપ પોતાને માનીએ છીએ, આપણે પોતાને શરીર રૂપ અનુભવીએ છીએ. શું કરીએ છીએ આખો દિવસ? બોલો, સ્વઅનુભવ ચાલે છે, સુશ્રદ્ધા ચાલે છે, આપણા અંદરમાં બોલો સુશ્રદ્ધા ચાલે છે, સુમાન્યતા ચાલે છે, હું ગોરો, હું કાળો, હું આવો, હું આવો, હું રોગી, હું સ્વસ્થ, હું બીમાર, મારી આટલી હાઈટ, મારી આટલી આ, મારું આટલું આ. શરીરની અવસ્થાઓને આપણે પોતાની અવસ્થા માનીએ, શરીરના પરમનને આપણે પોતાનું પરમન માનીએ. થોડું થિયરી થિયરી લાગતું હશે, પણ આ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આ નહીં સમજીએ ને તો ખરેખર કાલે ઉઠીને કોઈ ઉદય આવી ગયો, કોઈ વિપરીત પરિસ્થિતિ બની ગઈ, કોઈ પ્રતિકૂળતા આવી ગઈ, કોઈ પાપનો ઉદય આવી ગયો, અચાનક શરીરમાં રોગ આવી ગયો છે કે નહીં બોલો. આપણે કેટલા આટલા મહિનાથી કેટલા કેસીસ, કેટલા પ્રસંગો અને કેટલી આપણે વાતો સાંભળી કે આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, બેઠા હતા અને કાંઈ નહોતું ને આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, ચાર દિવસમાં આમ થઈ ગયું, આમ થઈ ગયું. તો શું છે બોલો આ? તો અગર ભેદ વિજ્ઞાનનો અભ્યાસ નહીં હોય, અગર આ ભિન્નતાનો અભ્યાસ નહીં હોય, અગર આ આત્મા અને શરીર વચ્ચે જે અત્યંત ભાવ છે એનો આપણે વિચાર નહીં કર્યો હોય, અભ્યાસ નહીં કર્યો હોય, તો ઉદયના પ્રસંગમાં આપણે ઉદયમાં એવા જોડાઈ જશું કે આકુરતાનો પાર નહીં થાય. કરી તો કાંઈ નહીં શકીએ, કરી શકશું ઉદયમાં, કાંઈ કરી શકશું બોલો? શરીરમાં થતા પરિવર્તનમાં કાંઈ કરી શકશું બોલો? કાંઈ ફેરફાર કરી શકશું, આગળ પાછળ કરી શકશું? કાંઈ નહીં કરી શકીએ. ખાલી આકુરતા, આકુરતા અને આકુરતા સિવાય કાંઈ નહીં થાય. અને અગર તત્વ અભ્યાસી જીવ હશે, સ્વાધ્યાય હશે, ગુરુદેશીનો ભક્ત હશે, તત્વ સમજ્યો હશે, અનુકૂળતામાં અગર સ્વાધ્યાય કર્યો હશે, પાંચ ઇન્દ્રિય સ્વસ્થ હતી ત્યારે એનો સદુપયોગ કરીને જીનવાણીનું અધ્યયન, મનન, ચિંતન, મંથન કર્યું હશે, એ જીવ ઉદયના પ્રસંગમાં નીડર અને નિશંક અને નિર્ભયપણે ઉભો રહેશે. એને એકદમ કે એને જ્ઞાનમાં સિદ્ધાંતો એના ખ્યાલમાં આવવા મળશે, જ્ઞાનમાં સિદ્ધાંતો ઉભા થઈ જશે. બોલતી વખતે પણ એને એમ થશે કે અરે સપોઝ આપણે બોલવા મેં આવી જાય, મને થઈ ગયું, તરત જ જ્ઞાન જાગૃત થશે, તને નથી થયું. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગુ છું? આ તો અજીવનું પરમન છે, આ તો કર્મનો ઉદય છે, આ તો અસાતાનો ઉદય છે, આ તો શરીરનું પરમન છે, આ તો એમાં આવ્યું છે. ઈષ્ટનો વિયોગ થયો એ તો થવાનો જ હતો, કારણ કે સંયોગ વિયોગને લઈને આવે. તો જેટલો દ્રઢપણે અંદરમાં અભ્યાસ કર્યો હશે આ બધા સિદ્ધાંતો આવીને ઉભા રહે છે. આજે અંદરમાં માન્યતા જે મિથ્યા ચાલી રહી છે એના મૂળિયા હલશે. પોઈન્ટ સમજાય છે? એ એક કશાય પાતળા પડશે. એ અંદરમાં શાંતિ સમાધાન રાખી શકશું અગર તત્વનો અભ્યાસ કર્યો હશે તો. અને મૂળ અભ્યાસ જીવ અને અજીવની ભિન્નતાનો. અને સૌથી વધારે એકત્વ શેમાં ચાલે છે બોલો? સૌથી વધારે એકત્વ શેમાં ચાલે છે? આ શરીરમાં અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં સૌથી વધારે એકત્વ ચાલે. પ્રવચન સારી ગ્રંથમાં કીધું છે મૂળ અવિદ્યાનું મૂળ છે આ. અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં એકત્વ કરવું અવિદ્યાનું મૂળ છે. અવિદ્યાનું મૂળ છે, અજ્ઞાનનું મૂળ છે. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય સમજાય છે? થોડો શબ્દ થોડો હેવી થઈ ગયો ને. અસમાન જાતિ, અસમાન, નોટ ધ સેમ જાતિ, અસમાન, અસમાન, નોટ સેમ. જીવ અલગ જાતિનો છે અને આ શરીર પૂદગલ છે, એ અલગ જાતિ છે. તો બેની જાતિ અલગ છે કે નહીં બોલો? સમાન છે કે અસમાન છે? બોલી તો શકો ને માસની અંદરથી, મને કઈ વાંધો નથી. અસમાન છે ને? થોડુંક તો કઈક બોલો ને તો કઈ લાગશે કે કોઈ બેઠું નથી મારી સામે. અરે મારા નવ મહિના યાદ આવે છે, ખ્યાલ આવે છે? તો અસમાન જાતિ એટલે આ શરીર પૂદગલ છે, અંદર વિરાજમાન આત્મા જીવ છે. આટલો તો ખ્યાલ આવે છે ને કે બે અલગ અલગ જાતિના દ્રવ્ય અહીંયા છે, એને કહેવાય અસમાન જાતિ દ્રવ્યની પર્યાય. એટલે આ દ્રવ્યની પર્યાય એટલે કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય એનો અર્થ છે કે જીવ હમણાં મનુષ્ય ગતિમાં છે તો એની હમણાં આ પર્યાય છે, અને આ શરીર છે તો એ મનુષ્ય શરીર છે તો એની એ પર્યાય છે. તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં એકત્વ કરી લીધું છે. પોઈન્ટ પકડાય છે? અને એ અવિદ્યાનું મૂળ છે એમ કીધું છે પ્રવચનકારજી ગ્રંથ. અવિદ્યાનું મૂળ છે આ. આ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. હવે ક્યારે ચાલે છે આ ભૂલ? કેટલા કલાક ચાલે દિવસમાં બેલાવેન? ના, બે ચાર કલાક ચાલે. કેટલા કલાક ચાલે? સૂતાઓ ત્યારે તો ન ચાલે ને આ ભૂલ? માસી પાછળ સૂતાઓ ત્યારે તો ન ચાલે ને? ત્યારે તો ભૂલ બંધ થઈ જાય ને? જયારે આપણે 10 કલાક સૂતા હો, 8 કલાક સૂતા હો, 5 કલાક સૂતા હો, ત્યારે તો આ ભૂલ ન ચાલે ને? જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ કે ત્યારે પણ ચાલે છે? પ્રતિ સમય ચાલે છે. તો પ્રતિ સમય એનાથી પ્રતિ સમય કર્મનો બંધ થાય. એટલે વારંવાર દિવસમાં એક આત્માથી મુમુક્ષુ હજારો વાર દિવસમાં યાદ કરે આ ભિન્નતાનો, યાદ કરે આ ભેદ વિજ્ઞાનનો અભ્યાસ, ખ્યાલમાં લે, વિચાર કરે, મંથન કરે, પ્રેક્ટિકલ એપ્લિકેશન કરે, એનું આખું એટીટ્યુડ ચેન્જ કરી નાખે કે ખરેખર એક દ્રષ્ટિ આપણી અગર જોવાની નજરિયો બદલી જશે, બદલાઈ જશે, તો આપણને ખરેખર આ તત્વ અપ્લાય કરવા માટે બહુ સરળતા થઈ જશે. ચલો આપણે આગળ વધીએ છે. તો બે તત્વ થઈ ગયા, બે તત્વ સંબંધી ભૂલ પણ થઈ. હવે ત્રીજું અને ચોથું તત્વ સાથે લઉં છું, બરાબર છે? પછી આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. હવે જીવ અને અજીવ તત્વની ભૂલની વાત આપણે કરી અને એની પરિભાષા પણ આપણે જોઈ. એક લાઈનમાં અજીવ, એકવાર જીવ અજીવ તત્વ સંબંધી ભૂલમાં એક લાઈન જલ્દી. જીવ કો અજીવ માનતા હૈ ઓર અજીવ કો જીવ માનતા. બીજું વાક્ય શું કીધું? જીવ કો ભૂલ જાતા હૈ ઓર અજીવ કો હી અપના સ્વરૂપ માનતા હૈ. એવો જ અનુભવ, હું ગોરો, હું કાળો, હું શરીર, હું યુવાન, હું બાળક, હું સ્ત્રી, હું સાસુ, હું વહુ, હું બોસ, હું એમ્પ્લોય, હું નોકર, હું માલિક, સમજાય છે? ગાડી ચલાવ તો હું ડ્રાઈવર, નિરંતર જ અનુભૂતિ, હું ડ્રાઈવર છું, હું ડ્રાઈવર છું, હું ડ્રાઈવર છું, હું માલિક છું, હું નોકર છું, હું પુરુષ છું, હું હસબન્ડ છું, હું વાઇફ છું, હું પુત્ર છું, હું પિતા છું, હું પત્ની છું, હું પતિ છું, હું માતા છું. તો નિરંતર અનુભૂતિ અંદરમાં ચાલે છે, એનું નામ શું છે? તો કે અજીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે, બરાબર. હવે આશ્રવ અને બંધ તત્વ બોલો. પહેલા તો આશ્રવ બંધ કોને કહેવાય? આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધ ડેફિનેશન્સ, બીકોઝ સિરિયસલી ડેફિનેશન્સમાં બહુ ગડબડ થાય છે. હજી સાત તત્વોની ડેફિનેશન ક્લિયર નથી થતી, વિચ ઇઝ નોટ રાઇટ. સાત તત્વોની પરિભાષા તો એકદમ ક્લિયર થવી જોઈએ. મેં બે તત્વોની પરિભાષા એટલે બે પાંચ વાર રિપીટ કરી છે. હવે ત્રીજા અને ચોથા તત્વોની પરિભાષા પર જઈએ, પછી એની ભૂલની ચર્ચા કરી. બોલો આશ્રવ તત્વ કોને કે? જયારે પણ કોઈને પણ પૂછીએ અને બહુ આશ્ચર્ય થાય, આઈ ડોન્ટ નો વાય ધીસ હેપન્સ. જયારે પણ કોઈને આપણે પૂછીએ આશ્રવ તત્વ કોને કહેવાય, એક જ પરિભાષા ને એક જ વાત કેમ આવે છે? ઓલવેઝ આશ્રવ તત્વ કોને કહેવાય? કર્મો કે આને કો આશ્રવ કહેતે હૈ. વાય ઓનલી ધીસ પરિભાષા ઓલવેઝ? ધીસ ઇઝ નોટ રોંગ. હું એમ નથી કીધી આ રોંગ છે, હું એમ નથી કીધી આ ડેફિનેશન રોંગ છે, પણ આ ડેફિનેશન 100% નથી, આ પૂરી નથી. વાય ડુ વી રિલેટ આશ્રવ વન સંવર નિજરા મોક્ષ વિથ કર્મ ઓનલી? ખાલી કર્મ સાથે આનો સંબંધ છે? તો કે ના, ખાલી કર્મ સાથે આનો સંબંધ નથી. આશ્રવ વન સંવર નિજરા મોક્ષનો પ્યોર સંબંધ, એનો ભાવ પક્ષ જીવ સાથે છે. ભાઈ કર્મો કા આના ઉસે આશ્રવ કહેતે હૈ, મુજે યે બતાઈએ, કર્મો કા આના ઉસે આશ્રવ કહેતે હૈ, લેકિન કર્મ આયેંગે કબ? કર્મ આયેંગે કબ? કર્મ બંધેંગે કિસકો? પોઈન્ટ પકડાય છે? તો આત્મા મેં મોહ રાગ દ્વેષ કે ભાવો કી ઉત્પત્તિ હોના આશ્રવ હૈ. ભાઈ હમ યે તો સોચતે નહીં, આપણે આ તો વિચારતા જ નથી. આત્મામાં ઉત્પન્ન સામર્થ્ય આશ્રવ અને બંધ બે વચ્ચે ડિફરન્સ કરું છું. ભાવ પક્ષ અને દ્રવ્ય પક્ષ, આત્માનો પક્ષ અને કર્મનો પક્ષ, બે પક્ષ ઉભા કરશું આપણે. તો સૌથી પહેલા આત્મામાં મોહ રાગ દ્વેષના ભાવોની જે ઉત્પત્તિ સતત નિરંતર થઈ રહી છે, ઉત્પત્તિ થવી મોહ રાગ દ્વેષ કે ભાવો કા આના. વાય કાન્ટ વી સે ધીસ? વાય ડુ વી ઓલવેઝ સે કર્મો કા આના? પોઈન્ટ પકડાય છે? બેલાબેન હું શું કહેવા માંગુ છું? આત્મા મેં મોહ રાગ દ્વેષ કે ભાવો કા આના, મોહ રાગ દ્વેષ કે ભાવો કા ઉત્પન્ન હોના, ઉસે ભાવ આશ્રવ કહેતે હૈ. ઉસે ક્યા કહેતે હૈ વૈભવભાઈ? ભાવ આશ્રવ કહેતે હૈ. ઓર ઉસ ભાવ, હવે દ્રવ્ય આશ્રવ કર્મ કે પક્ષ કો ભી લેંગે, ઉસ ભાવ આશ્રવ કે નિમિત્ત સે જે આત્મામાં ભાવ આશ્રવની ઉત્પત્તિ થઈ, મોહ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થયા, ઉસ ભાવ આશ્રવ કે નિમિત્ત સે કર્મો કા આના, નવીન કર્મો કા આના, ઉસે દ્રવ્ય આશ્રવ કહેતે. આઈ હોપ આઈ એમ ક્લિયર. રાજીવભાઈ, આત્મામાં મોહ રાગ દ્વેષના ભાવોની ઉત્પત્તિ થવી, પહેલા મોહ રાગ દ્વેષના ભાવની ઉત્પત્તિ થઈ એ તો સિદ્ધ કરો. સિદ્ધ ભગવાનને કેટલા કર્મો આવે? સિદ્ધ ભગવાન ને કેટલા કર્મો આવે? સિદ્ધ ભગવાન ને એક પણ ના આવે ને, કેમ? કેટલા કર્મો આવે છે સિદ્ધ ભગવાન ને? કેટલા કર્મો આવે છે? કેટલા કર્મો બંધાય છે? સિદ્ધ ભગવાન ને કેટલા આવે, કેટલા બંધાય? શું વાત કરો છો? કેમ કેમ? કારણ કે આપણે તરત જ ક્યાં લાગશે છે, અરે સિદ્ધ ભગવાન ને તો મોરાગદેશ ના ભાવ જ નથી, તો મોરાગદેશ ના ભાવ નથી તો કર્મ ક્યાંથી આવશે, ક્યાંથી બંધાશે? આવશે નહીં, બંધાશે નહીં, તો પછી ખરવાની વાત, નિર્જરા થવાની વાત, મોક્ષ ની વાત ક્યાંથી આવી? ભાવપક્ષ સમજો, સાત તત્વમાં પાંચ તત્વ જે છે એનો ભાવપક્ષ સમજો, આશ્રવ બંધ સંવાદ નિજરા અને મોક્ષ. પહેલા આત્માથી વાત કરો, તમે કોઈ પણ ગ્રંથમાં ઉપાડી લેજો, પરિભાષા જોજો, તમને મળશે પેલા ભાવપક્ષ. આત્મામાં મોરાગ આ ભૂલતા નહીં ક્યારે. ભાવ આશ્રવ, આશ્રવ બંધ સંવાદ નિજરા મોક્ષ આવે ને આપણી સામે શબ્દ, એટલે આપણને દ્રવ્ય અને ભાવ આ બે ખ્યાલમાં આવવા જો, બરાબર છે? એમ આઈ ક્લિયર? ભાવ આશ્રવ ની પરિભાષા, ભાવ આશ્રવ આત્મા મેં, આત્મામાં પ્રતિ સમય, વેરી ગુડ, લેટ મી બી સ્ટીલ સ્પેસિફિક, આત્મા મેં પ્રતિ સમય અજીવ કે લક્ષ્ય છે. હવે પાછો પ્રશ્ન છે ને, મોરાગ્વેશ કોના લક્ષ્યથી થાય છે? આ તો એક ખાલી તમને ડિસ્ક્રિપ્શન આપું છું, ઇફ યુ સે ડેફિનેશનમાં ખાલી એટલું તો પણ ચાલશે કે આત્મામાં મોરાગ્વેશની ઉત્પત્તિ થવી એનું નામ ભાવ આશ્રવ. પકડજો આ પોઈન્ટ, બહુ ગુરુદેશજીએ એટલું બધું ભેદવિજ્ઞાન કરાયું છે, એટલી બધી સ્પષ્ટતા કરીને વાતને સમજાવી છે કે ખરેખર શું કહીએ. ચલો, ભાવપક્ષ તો આવ્યો, ભાવપક્ષ આશ્રવનો, ભાવપક્ષ આશ્રવનો, ભાવપક્ષ આત્મામાં મોરાગ્વેશના ભાવોની ઉત્પત્તિ થવી એનું નામ ભાવ આશ્રવ. અને સાથે બોલજો, ભાવ આશ્રવના નિમિત્તથી નવીન કર્મો કા આના. એ તો આજે લોકમાં ઠસાઠસ જે કારમાન વર્ગણા ભરી છે, જે લોકમાં કારમાન વર્ગણા ભરી છે ને, પૂદગલ રચકણ કર્મના રચકણ ઠસોઠસ ભરેલા છે કારમાન વર્ગણા. તો એ કારમાન વર્ગણા એ તો પૂદગલ છે. આ બેડી કોઈએ બાંધી, મારા હાથમાં બેડી હોય, લોખંડની બેડી હોય, તો એ બેડી શું સૂચવે છે? કે કોઈ અપરાધ કર્યો છે. જેલમાં છે વ્યક્તિ, જેલમાં, તો જેલ બંધન બેડી આ બધા બહારની વસ્તુ છે ને, જેલ છે, બંધન બેડી છે, ખ્યાલ આવે છે? તો એ શું સૂચવે છે? કંઈક અપરાધ કર્યો છે. તો એ બેડીથી, એ બંધનથી, એ જેલથી આપણને અપરાધનો બોધ થવો જોઈએ કે અપરાધ થયો છે. પોઈન્ટ સમજાય છે? તો એ જેલમાંથી છૂટવું હોય તો અપરાધ છોડવો પડશે. એમ આઈ ક્લિયર? તો આશ્રવ તત્વ, ભાવ આશ્રવ, દ્રવ્ય આશ્રવ, ભાવ આશ્રવ, દ્રવ્ય આશ્રવ, આત્મામાં પ્રતિ સમય, પ્રતિ સમય કે ક્યારેક ક્યારેક, ક્યારેક ક્યારેક કે પ્રતિ સમય, ભાવ આશ્રવ આત્મામાં પ્રતિ સમય મોહ રાગ દ્વેષના ભાવો ઉત્પન્ન થવા, પછી શુભ રાગ હોય કે અશુભ રાગ હોય. હમણાં પ્રતિ સમય હમણાં શું ચાલી રહ્યો છે? શુભ રાગ. અહીંયા બેઠા બેઠા ઘણાને અશુભ પણ આવી જાય કે નહીં, આવી જાય કે નહીં? આ બેન આજે તો ખબર નહીં બહુ ખેંચે છે. પોઈન્ટ સમજાય છે? આજે પોણો કલાક લીધું હતું ચાલ જ, જે પણ આ વિષય તો બહુ રિપીટ થયો. હવે આ તો નાનપણથી અમે સાંભળીએ છીએ, ઘરની યાદ આવી જાય, બાળકની યાદ આવી જાય, કંઈક ધંધા વ્યાપારની યાદ આવી જાય, કંઈક ક્યાંક માઇન્ડ ચાલ્યું જાય, ઉપયોગ ચાલ્યો જાય. અહીંયા બેઠા બેઠા પણ અશુભ આશ્રવ, એવું નહીં સમજતા અહીંયા બેઠા શુભ જ ચાલે છે, સમજાય છે? અહીંયા બેઠા બેઠા અશુભ, શુભ, અશુભ, શુભ. કદાચ કોઈને ઝોકું આવી જાય કે સવારના વહેલા ઉઠ્યા છે, ખ્યાલ આવે છે? ગુરુદેશની સભામાં તો પોસિબલ જ નથી, પરંતુ આ પ્રકારના જે પરિણામ અંદરમાં ચાલી રહ્યા છે, શુભ અશુભ, પુણ્ય પાપ કહો, શુભ અશુભ કહો, પુણ્ય પાપ કહો, રાગ દ્વેષ કહો, મોહ કહો, અજ્ઞાન કહો, હિંસા જીવ ચોરી કુશીલ પરિગ્રહ કહો, ક્રોધ માન માયા લોભ કહો, હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા, સ્ત્રીવેદ પુરુષવેદ નપુસ્તક વેદ કહો, અસંખ્યાત લોક પ્રમાણ આશ્રવના ભેદ કીધા છે. અસંખ્યાત લોક પ્રમાણ આશ્રવના બે છે, ભાવ આશ્રવના, અને એનું નિમિત્ત પામીને કર્મ આવે છે. પ્રતિ સમય કર્મનું આવવું, કર્મનું આવવું. બોટ નાવનું ઉદાહરણ આપે છે ને, કે બોટમાં એક છેદ થયો તો પાણીનું આવવું, આવવું, આવવું એનું નામ આશ્રવ. આવીને પછી અટકવું, રોકાવું એનું નામ બંધ. તો એ જે મોરાગ્વેશના પરિણામ થયા, હવે બંધ પર જઈએ છીએ. એ મોરારદેશના પરણામમાં જ ઉપયોગનું રોકાઈ જવું, અટકી જવું. ધીસ ટુ વર્ડ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન બંધ તત્વ, વેરી ઇમ્પોર્ટન્ટ. જો મોરારદેશ કી ઉત્પત્તિ આત્મા મેં હુઈ, ઉન મોરારદેશ કે પરણામ મેં અટક જાના, રૂક જાના, એમાં ને એમાં, એમાં ને એમાં, એમાં ને એમાં જ એ રાગ દ્વેષના પરિણામ આપણે કહીએ ને લંબાવા, ચ્યુઇંગમની જેમ એને ખેંચે. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? એ એક પ્રકારના અંદરના જે પરિણામમાં રોકાવું થાય છે મોર આગ દ્વેષના, એ રોકાવાનું નામ ભાવ બંધ છે. અને એનું નિમિત્ત પામીને કર્મ જે આવ્યા હતા એ બંધાઈ જાય છે. બેવ સાથે સાથે ચાલે છે, પેરેલલ ચાલે છે, એક જ સમયે બેવ થાય છે. આત્મામાં રાગદેશની ઉત્પત્તિ થઈ, કર્મ આવ્યા, એમાં રોકાયો એટલે કર્મ બંધાયા, આવ્યા બંધાયા, આવ્યા બંધાયા, આવ્યા બંધાયા. અહીંયા રાગદેશના પરિણામ થયા અને એમાં રોકાયો, રોકાયો એટલે અહીંયા બેઠો છે, આજે બેઠો છે અને 10 વર્ષ પહેલાની વાત યાદ કરીને દુઃખી થાય છે, 10 દિવસ પહેલાની વાત યાદ કરીને દુઃખી થાય છે. પોઈન્ટ સમજાય છે? દુઃખી થાય છે, દુઃખની કલ્પના કરે છે, સુખની કલ્પના કરે છે. અરે અમે ગયા વર્ષે અહીંયા ગયા હતા ફરવા, બહુ મજા આવી હતી, હવે શું થયું? એમાં એમાં રોકાઈ ગયું, આવું થયું તું, આમ થયું તું, આ આમ કર્યું તું, આ આમ કર્યું તું, આ આમ કર્યું, આ આમ કર્યું, ખ્યાલ આવે છે? આમ થયું તું, આમ કરવું છે. બસ એ રાગ દ્વેષના પરિણામમાં જ અટકી જવું, એમાં જ રોકાઈ રહેવું, એનું નામ બંધ છે. બંધ સમજાય છે? પ્રતિ સમય બંધાઈ રહ્યા છે, કર્મોથી બંધાઈ રહ્યા છે, રાગ દ્વેષના ભાવોથી બંધાઈ રહ્યા છે. સિરિયસનેસ જ નથી આવતી. આચાર્ય દેવ કહે છે, ગુરુદેવ શ્રી કહે છે, સિરિયસ જ નથી થતા. મોક્ષ માર્ગને લઈને, મનુષ્ય ભવને લઈને, દુર્લભતાને લઈને કેમ સિરિયસનેસ નથી આવતી? કેમ આપણને નથી લાગતું કે આપણે પ્રતિ સમય કર્મોથી બંધાઈ રહ્યા છે? હસતા હસતા બાંધેલા કર્મો રડતા રડતા પણ નહીં છૂટે. અરે બંધ સમય જીવ ચેત, ઉદય સમય શાઉ ચાટ. જયારે ઉદય આવે ત્યારે પછી આપણને એમ થાય છે, મને કેમ આવ્યો, હવે કેમ થશે, હવે શું થશે, હવે દૂર કરો, હવે આકુળતા થાય છે, હવે ડર લાગે છે, હવે ભય થાય છે, હવે દુઃખ થાય છે, હવે ખેદ થાય છે, હવે પછતાવો થાય છે, હવે અફસોસ કરીને શું મતલબ છે? નરક મેં જીસને ભાવે ના ભાઈ, માનુષી તન કો પાને કી, વિષ દિગંબર ધારણ કરકે મુક્તિ વધુ કો પાને કી. લેકિન દેખો આજ યે હાલત, મમતા કે દીવાનો કી, ચેતન હોકર જડ વૈભવ મેં કૈસા નાતા જોડ દિયા, એક અંજાને રાહી ને શિવપુર કા માર્ગ છોડ દિયા, મમતા કી પતવાર ન ટૂટી આખિર કો દમ તોડ દિયા. બોલો, નરક મેં જિસને ભાવના ભાઈ, માનુષ તન કો પાને, ત્યાંની દુઃખ, ત્યાંની આકુળતા, ત્યાંની વેદના, ત્યાંની પ્રતિકૂળતા, ત્યાંનો અસાતાનો ઉદય જોઈને સંઘની પંચેન્દ્રિય નારકી એવી ભાવના ભાવી કે હવે મનુષ્ય ભાવ ધારણ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી સંયમ અંગીકાર કરીને મોક્ષમાં જશો. એના ફળમાં મનુષ્ય થયો, નરકમાંથી મનુષ્ય ગતિમાં આવ્યો. હમણાં ચાલે છે ને આપણે માર્ગણામાં, નરકમાંથી મનુષ્યમાં આવી શકે, નરકમાંથી મનુષ્ય થયો. લેકિન દેખો આજ યાર ભૂલ ગયો, બધું ભૂલી ગયો, એ પ્રતિજ્ઞા ભૂલી ગયો, એ નરકની વેદના ભૂલી ગયો. ગુરુદેવશ્રી કહે છે, તું ભૂલી ગયો એટલે તે નથી ભોગવ્યું, તું ભૂલી ગયો એટલે તું નહોતો ગયો, તું ભૂલી ગયો એટલે સાગરો પમનું આયુષ્ય નરકમાં નહોતું વ્યતીત કર્યું. આ બંધનું ફળ છે. એક સમય, એક સમયનો બંધ અનેક સમય ઉદયમાં આવે છે. સમજાય છે? મોર આદેશના પરિણામ ક્ષણ માત્ર માટે થયા, પરંતુ એનાથી જે કર્મ બંધાયા, એ કર્મ લાંબી લાંબી સ્થિતિવાળા બંધાય છે, તો એનો ઉદય લાંબા લાંબા કાળ સુધી ના આવે. એક એક આમ આપણે કહીએ ને કે ચાલતા હતા અને જરાક મોચ આવી ગઈ અને ખાડામાં પડી ગયા અને ફ્રેક્ચર થઈ ગયું અને 6 મહિનાનો ખાટલો થઈ ગયો, તો મિસ્ટેક કેટલા ટાઈમની હતી, ભૂલ કેટલા ટાઈમની હતી, અસાવધાની કેટલા ટાઈમની હતી, પરંતુ હવે એનું ફળ 6 મહિના ભોગવે છે. તો શું કહેવામાં આવશે? સાવધાની કેમ ન રાખી, ધ્યાન કેમ ન રાખવું, ચાલવામાં સાવધાની કેમ ન રાખી? તો એવી રીતના કહે છે કે પરિણામમાં સાવધાની કેમ ન રાખી, કેમ પ્રતિ સમય આશ્રવન આશ્રવન, એ પણ અશુભ 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 અશુભ, 5 ઇન્દ્રિયા વિષય ભોગોની પાછળ આખી દુનિયા ગાંડી ગયેલી કેમ થઈ રહી છે મને કહો? કેમ કેમ આજે લોકોને તત્વ નથી રૂચતું, કેમ આજે લોકોને આત્માની વાત નથી રૂચતી, કેમ ગુરુદેશની વાત અપીલ નથી કરતી, કેમ? અરે ભાઈ, સાવધાન થાઓ અને આ માર્ગને અને આ સ્વરૂપને સમજો, સમજવાની કોશિશ કરો, હકીકતથી વાકેફ થાઓ, અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ, રિયાલિટી શું છે એને સમજવાની કોશિશ કરો. જેના ભરોસે બેઠા છે, જેમાં સુખ માનીને બેઠા છે, જેના આશરે બેઠા છે, જેના ભરોસે બેઠા છે, કેટલી ક્ષણભંગુરતા અને અનિત્યતા છે એની કલ્પના નથી આપણને. આજે મને નથી ખબર કે અહીંયાથી ઉભી થઈને હું સ્વાધ્યાય હોલની બહાર પણ બરાબર જઈ શકીશ કે, એટલી એટલી ક્ષણભંગુરતા અને એટલી અનિત્યતા છે. બોલો, પોઈન્ટ સમજાય છે? એ જે ભરોસો કરવા યોગ્ય અને આશ્રય કરવા યોગ્ય ઉપાદેય તત્વ, શુદ્ધાત્મ તત્વ છે, આપણે એની દ્રષ્ટિ અને એને સમજવાની કોશિશ કેમ નથી કરતા? પોઈન્ટ ખ્યાલમાં છે? આશ્રવ બંધ, એમાં ક્લિયર? આશ્રવ બંધ, આશ્રવ બંધની ચાર વ્યાખ્યા થઈ વૈભવભાઈ, ચાર વ્યાખ્યા. આશ્રવ બંધ, ભાવ આશ્રવ, ભાવ બંધ, દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ. બોલો જલ્દી, આત્મામાં મોર. હવે હું એક ચારે ચાર એક સાથે બોલી જાઉં છું, ભૂલતા નહીં. મને જોઈએ છે એટલીસ્ટ સાત તત્વોની પરિભાષા અને ભેદ પ્રભેદ. તો મૂળ છે ભાઈ, આ તો મૂળ છે. આ તો જૈન સિદ્ધાંત પ્રવેશિકા અને બાલબોધ પાઠમાળા ભાગ નો પાઠ છે. આત્મામાં મોર આ દેશના ભાવોની ઉત્પત્તિ થવી. બોલજો આજે ચાર વાર, બેલાવીને ઘરે જઈને હે, ચારે પરિભાષા ચાર વાર બોલજો, લખજો. આત્મામાં મોર આ દેશના ભાવોની ઉત્પત્તિ થવી, એનું નામ ભાવ આશ્રવ. એ ભાવ આશ્રવનું નિમિત્ત પામીને નવીન દ્રવ્ય કર્મનું આવવું, એનું નામ દ્રવ્ય આશ્રવ. એ મોરા દ્વેષના ભાવોમાં આત્માનું અટકી જવું, રોકાઈ જવું, એનું નામ ભાવ બંધ. અને કર્મનું આવીને બંધાઈ ગયું, જે આવ્યા તા કર્મ આવીને બંધાઈ ગયા. કેમ? કારણ કે તું રોકાઈ ગયો. કેમ? કારણ કે તે ફટાકથી ભેદ વિજ્ઞાન કરીને રાગથી ભિન્ન અને જડથી ભિન્ન તારા સ્વભાવને ઉભો ન કર્યો. કેમ? કારણ કે તે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ ન કર્યો. કેમ? કારણ કે તે સ્વતંત્રતાનું ભાન ન કર્યું. કેમ? તે નિમિત્તાધીન દ્રષ્ટિ કરી, તે આરોપ પરને આપ્યો, તારા દુઃખના સુખના કારણ પરને માયનો, અને એમાં અટકી ગયો. એ પરને ફેરફાર કરવામાં, હટાવવામાં, લાવવામાં, વધારવામાં અટકી ગયો. એ અટકનનું નામ, એ રોકાણનું નામ છે ભાવ બંધ. પાકું કરો ભાઈ, આ તો બહુ મૂળ વાત છે, બહુ મૂળ વિષય છે. સમય સાજી લઈને બેસો અને આની જ ખબર નહીં હોય તો શું તમને ગાથા સમજાશે? કો શું અપેક્ષાઓ સમજાશે? એટલે મૂળ છે આ સાત તત્વ, તો મૂળ મૂળ છે, મૂળ પાયો છે. જીવ તત્વ થઈ ગયું જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ. ફટ ફટ એકદમ ખ્યાલમાં આવી જાય પરિભાષા અને એનું સ્વરૂપ. જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેશે. જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા સે ભિન્ન બાકી સબ પર દ્રવ્ય અજીવ હૈ મેરે લીએ. જીવ અજીવ, બરાબર? જીવ અજીવ, જીવ અજીવ. હવે ગાડી જો, ઘર જો, તો તરત અંદરથી એક મિનિટ મને લાગવું જોઈએ અજીવ છે. આ અજીવ ઉપર મોહિત થવા જેવું નથી, એને અપનાપન કરવા જેવું નથી, એમાં પોતાપણું કરવા જેવું નથી, એમાં એકત્વ કરવા જેવું નથી. હવે આ બધી વાતો કેવી લાગે? શું વાત કરો છો યાર? અમે કમાયા પૈસા, અમે કરોડોનું ઘર લીધું, અને હવે અમે આને પોતાનું ના માની એમ? અમારા નામે રજિસ્ટ્રી છે અને અમે આને પોતાનું ના માની એમ? બોલો બોલો, શું વાત કરો છો? આ તો કેવી રીતના બોસ? નથી તારું, તું માને છે એ ઊંધી માન્યતા છે. તું માને છે, તું કરતા ભાવ રાખે છે, તું પોતાનું માને છે, તું એમાં સુખ માને છે, તું એમાં અટકી ગયો છે. એના કારણે તો નવા નવા શરીર મળે છે, એના કારણે તો બંધન થાય છે, એના કારણે તો ચાર ગતિમાં ફૂટબોલની જેમ ફેંકાય છે. એની ખબર નથી? પોઈન્ટ પકડાય છે? શું કહું છું? આચાર્ય દેવને એવી માન્યતા પર હસી આવે છે કે અમને આશ્ચર્ય થાય છે કે તું જડને માને છે તારું, તું જડમાં મોહિત થઈને બેઠો છે, જડને પોતાનું માને છે, શરીરને પોતાનું માને છે, એનો કર્તા બનીને બેઠો છે, એનો સ્વામી બનીને બેઠો છે, એના પર અધિકાર જમાવે છે. તારી ઈચ્છાનુસાર તું પરદ્રવ્યનું પણમન ચાહે છે, આ સૌથી મોટો મિથ્યાત્વ અને મોહભાવ છે. દુઃખી દુઃખી કોના કારણે થયે છે આપણે સૌથી વધારે ખબર છે? કારણ કે મારી ઈચ્છા અનુસાર, મારા વિકલ્પ અનુસાર હું પરદ્રવ્યનું પણમન ચાહું છું. હું ચાહું છું કે બાળક આમ કરે, આટલું ભણે, આમ કરે, આમ કરે. અરે બાપરે, તું પરદ્રવ્ય પર તારો અધિકાર જમાવી બેઠો છે. અને આપણે લાગતું જ નથી, આપણે લાગે સો નેચરલ. આ તો મારો બાળક છે, આના પર તો મારો અધિકાર છે, આમાં તો મારું ચાલશે જ ને, આમાં તો હું ચલાવીશ જ ને. નથી ચાલતું ભાઈ, તારું તું ચલાવવા જાય છે, દુઃખી થાય છે. તો અપનત્વ કરે છે, દુઃખી થાય છે. આ પાંચ ઇન્દ્રિયને મન મળ્યું છે એનો દુરુપયોગ કરે છે, કુદરતા ઇન્દ્રિયો છીનવી લેશે. કાન નહીં મળે, જીનવાણી કેવી રીતના સાંભળશું કો? આંખ નહીં મળે, જીનવાણી કેવી રીતના વાંચશું કો? મન નહીં મળે, વિચાર કેવી રીતના કરશું કો? મેજોરિટી ઓફ ધ જીવ રાશિ, મેજોરિટી ઓફ ધ જીવ રાશિ આ લોકમાં અસંગની પર્યાયમાં પડી છે, નિગોદમાં પડી છે. મેજોરિટી ઓફ ધ જીવ રાશિ એકેન્દ્રીય બે ઇન્દ્રિય પર્યાયમાં પડી છે. બોલો, આ હોલમાં ઠસાઠસ નિગોદના જીવ છે, આ લોકમાં ઠસાઠસ નિગોદના જીવ પડ્યા છે. વિચાર કરો, હમણાં આપણે વાત નથી કહી ને એમ કરવાની છે. 31 ફાયદા, 31 આપણે શું કહેવાય, સ્ટેપ્સને ક્રોસ કરીને એક જીવ મોક્ષે જાય છે. અને આપણે કેટલા બધા સ્ટેપ્સને ક્રોસ કરીને આજે અહીંયા બેઠા છે, આપણને કેવી એની મહિમા અને એની દુર્લભતા નથી સમજાતી. હું એકને એક વાત રિપીટ એટલે કરું છું, કારણ કે આપણને ચોટ લાગવી જોઈએ. આપણને લાગવું જોઈએ કે આ મનુષ્ય ભવના હવે જેટલા વર્ષ બાકી છે, જેના જેટલા આયુના કર્મના વર્ષ બાકી છે, એટલો સમય આપણે આપણી સાધના આરાધનામાં વ્યતીત કરીને આ મિથ્યાત્વને મૂળમાંથી ઉખેડી ફેંકો. કેમ? કારણ કે આશ્રમ બંધમાં મૂળ છે મિથ્યાત્વ, મૂળ છે અજ્ઞાન. એના કારણે આ રાજદ્વેષના પરિણામ થાય. આ મૂળ છે. મો રાજા કીધો, મો રાજા, ચૈતન્ય રાજા કીધો તો મોને પણ રાજા કીધો, કારણ કે એની ફોજ છે આ રાગ દ્વેષ કશાયના ભાવ, એ મો રાજાની ફોજ છે. એકવાર આ મો રાજા નષ્ટ થઈ જશે ને, પછી એ જે સૈનિક છે ને એને બહુ લડવાની એનામાં દમ નહીં હોય. રાજા મરી ગયો પછી સૈનિક શું લડશે, પ્રજા શું લડશે? કો આશ્રવબન સમજાય છે, ભાવભાષણ થયું. આત્મામાં પ્રતિ સમય સ્વભાવથી વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે, અને એ વિરુદ્ધ ભાવને જ મેં મારું સ્વરૂપ માની લીધું છે. અને એનાથી વિરુદ્ધ જે મારો સ્વભાવ છે, શુદ્ધ ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વભાવી આત્મ તત્વ પરમ પારનામિક ભાવ કારણ પરમાત્મા શુદ્ધાત્મા અનાદિ અનંત અનંત સુખ શાંતિ આનંદથી ભરેલો એવો જે અંદરમાં મૂળ તત્વ છે, એ મૂળ તત્વને આપણે એક સમય માટે પણ નથી જોયો કે જોવાની દરકાર કરી. આપણે દરકાર પણ નથી કરી. બોલો, આપણને અંદરથી એક આપણે શું કહેવાય, જિજ્ઞાસા પણ નથી થતી કે જે આત્મામાં જ્ઞાનીઓ લીન છે. આ છઠ્ઠા સાતમા ગુણસ્થાન ને ચોથા ગુણસ્થાનમાં બિરાજમાન જ્ઞાની ધર્માત્મા આપણી આજુબાજુ બેઠા છે. કોણ? આચાર્ય દેવ જે છે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે. આજે તોરેમજી સાહેબ છે, માતાજી છે, કૃપાળુદેવ અને ગુરુદેવજી, આ બધા ચોથા ગુણસ્થાન વર્તી છે. વિચાર કરો કે જે મૂળ તત્વના આશ્રયથી જે આ જીવોને શાંતિ ઉપજે છે, આ મૂળ તત્વના આશ્રયથી જંગલમાં મસ્ત રહે છે, આ મૂળ તત્વના આશ્રયથી વિચાર કરો તમે કે હાથી હાથી બોલો. અંતમાં ટોરલમજી સાહેબ આખું જીવન મનુષ્યને તો ઉપદેશ આપ્યો, અંતમાં ટોરલમજી સાહેબે તિર્યંજ ગતિના જીવનને પણ ઉપદેશ આપ્યો. ઉપદેશ આપીને ગયા. કેમ? કારણ કે પોતાનું કામ ઉપદેશ આપવું છે. જ્ઞાની છે, ઉપદેશ આપીને ગયા, શીખ આપીને ગયા, બોધ આપીને ગયા, તત્વ સંભળાવીને ગયા, સ્વતંત્રતાનું ભાન કરાવીને ગયા એ હાથીને પણ કે ભાઈ તું શું કામ તારા પરિણામ બગાડે, તું તો તારા માલિકની આજ્ઞાનું પાલન કર ભાઈ, અને મારું મરણ થતું નથી, આ શરીર હું છું નહીં, અંદરમાં શાંતિ વર્તે છે. બોલો, સમાધિ મરણ કરીને ગયા. વિચાર કરો તમે કોના આશરે, કે આ જીવ તત્વના આશરે, મૂળ તત્વના છે. અને ભૂલીને આપણે બસ મોજ મજા ખાન પાન હરો ફરો અને ધે ધમ 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 ભાગે છે લોકો, દોડે છે જીવો, ક્યાં દોડે છે, રેસ લાગી છે, ક્યાં દોડે છે, શું કરવું છે ખબર નથી. કાંઈ શું ઉદ્દેશ છે જીવનનો, શું ઉદ્દેશ છે આ જ્ઞાનીઓનો, શું પ્રયોજન છે સમજાવવું આપણને? આટલી બધી અકારણ કરુણા દ્વારા સમજાયું આપણને. જીવ તત્વ અજીવ તત્વ આશ્રવ આશ્રવ, ચલો જલ્દી હવે ભાવ આશ્રવ, આત્મામાં ઉત્પન્ન થવાવાળા મોરાગ દ્વેષના પ્રણામ ભાવ આશ્રવ, અને એનું નિમિત્ત પામીને કર્મનું આવવું, કર્મનું આવવું આશ્રવ, અને કર્મનું આવીને બંધાવવું એનું નામ બંધ. આત્મામાં રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થવા આશ્રવ, અને એમાં રોકાઈ જવું એ બંધ. પોઈન્ટ ખ્યાલમાં છે? એટલે ઉત્પન્ન થતા વેગ રોકાયા વગર ફટાકથી ભેદ જ્ઞાન કરીને પાછા વળ. કોઈ ઇટ્સ નોટ વર્થ રાગદ્વેષ કરીને, કોઈ પણ સિચ્યુએશન બને રાગદ્વેષ કરીને ઇટ્સ નોટ વર્થ. હવે ઉપર નીચે થઈને ઇટ્સ નોટ વર્થ. હવે જે થયું છે થયું છે, સમાધાન નું અંદરથી. હવે જે ઘટના ઘટી ઘટી, જે પરિસ્થિતિ બની બની, જે ઉદય આવ્યો આવ્યો, આવા યોગ્ય આવ્યો હતો, હવે એમાં રાગદ્વેષ કરીને બિલકુલ પણ વર્તમાન ખરાબ કરીને નવા કર્મો નહીં બાંધો. ઉલટાનો ભેદ વિજ્ઞાન કરીને એનાલાઇઝ કરો સિચ્યુએશનને, સમજો અને શાંતિ અને સમાધાન રાખો, અને ભેદ વિજ્ઞાન કરવાનો અંદરમાં અભ્યાસ કરો, એ જ ખરેખર શાંતિ ઉત્પન્ન કરાવશે.
ઉપાય થઈ ગયા,
પૂરો થઈ ગયો સમય. ચલો ચાર તત્વ થઈ ગયા. હવે આ ચાર તત્વમાં આશ્રવ અને બંધ તત્વ, લાસ્ટ પોઈન્ટ કરું છું, આશ્રવ અને બંધ તત્વ વચ્ચે આપણી શું ભૂલ ચાલે છે? બહુ સિમ્પલ, એક જ લાઈનમાં. જે દુઃખદાયી તત્વ છે, આશ્રવ અને બંધ દુઃખદાયી છે કે સુખદાયી છે બોલો? અશુદ્ધ તત્વ છે કે શુદ્ધ તત્વ છે બોલો? આકુળતા ઉત્પન્ન કરાવનાર છે કે સુખ ઉત્પન્ન કરાવનાર છે બોલો? તો સિમ્પલ, જે આકુળતા ઉત્પન્ન કરાવનાર તત્વ છે, જે દુઃખદાયી તત્વ છે, જે મારા સ્વભાવથી વિરુદ્ધ તત્વ છે, જે મારા સ્વભાવનો અનાદર કરીને ઉત્પન્ન થાય છે એ ભાવ, જે પરને પ્રસિદ્ધ કરે છે ભાવ, જે ભાવના લક્ષથી કર્મ બંધાય છે, એવા દુઃખદાયી તત્વને, આકુળતાદાયી તત્વને, બંધનરૂપ તત્વને સુખદાયી માનવું એ આશ્રવ અને બંધ તત્વ સંબંધી ભૂલ છે. સુખદાયી માનવું, શું મજા આવી ગઈ આજે તો, શેમાં બોલો, ખ્યાલ આવે છે? શું ઊંધિયું બન્યું તું? નહીં બેલાબેન, ઊંધિયાની સીઝન છે ને, બોલો હવે. તો એ પરના લક્ષથી જે અંદરમાં શું મજા આવી ગઈ, શું સરસ હતું, શું આમ હતું, શું હતું, શું હતું, શું હતું? જળ હતું, જળ, જળનું પણમન હતું. અને જળને જોઈ જોઈને શું હતું, ને શું જોબ હતી, ને શું પેકેજ હતું, ને શું આ હતું, ને શું પ્રમોશન થયું, ને શું ડિગ્રી મળી, ને આ થયું, ને તે થયું. ગુરુદેવજી કહે છે કે શું કહીએ, કહો હવે, જળના ભણતરને ને પરના ભણતરને ને ડિગ્રીઓને શું કરશો? કહો, આવશે તમારી સાથે નેક્સ્ટ ભાવમાં? નેક્સ્ટ ભાવમાં બતાવજો, એમબીએની ડિગ્રી ચાલશે ને? બોલો, ડોક્ટરની ડિગ્રી, એમબીએની ડિગ્રી, ઇન્જિનિયરની ડિગ્રી, આ શૈક્ષણિક જ્ઞાન આવશે નેક્સ્ટ ભાવમાં? આ પેકેજ આવશે, પૈસા આવશે, આ જે પણ આવશે, આ બધું જળ તમારી સાથે, જેમાં એકત્ર કરી નાખો મનુષ્ય ભાવ બરબાદ કરી નાખે. આવશે કઈ સાથે? આવશે કઈ નહીં આવે ભાઈ, શું આવશે, શું લઈને જશું અહીંયાથી? આ બધાનું એકત્વ, જે મો ભાવ છે ને, એ મો ભાવ લઈને જશું. અને બીજી ગતિમાં જતા હવે જે શરીર મળ્યું, જે સહયોગ મળ્યો, બસ એમાં ચાલી રહ્યો સંસાર, પાછો ચાલુ થઈ ગયો. પાસનું ભૂલી ગયા, લાસ્ટ ભાવમાં ખબર હતા, ખબર છે કોણ માતા હતા, કોણ પિતા હતા, કોણ પતિ પત્ની ક્યાં હતા, ખબર? કાંઈ નહીં, પતી ગયું એ. હવે અહીંયા અહીંયા રચ્યા પચ્યા, આખો દિવસ ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, ધંધો, વ્યાપાર, ધમ ધમ ધમ, પતિ ગયું. શું છે આ? અને એમ નહીં સમજતા કે ભાઈ આ અનુકૂળતા અનુકૂળતા જ રહેવાની છે. આ ત્રાસ પર્યાય પૂરી થઈ ગઈ, કામ ન થયું અને સ્થાવરમાં વયા ગયા, એટલે પતી ગયું. એકેન્દ્રિય પર્યાયમાં ગયા તો શું હાલત, શું દશા થશે? કો એક શ્વાસ મેં આઠ દસ બાર જન્મ્યો, મર્યો, ભર્યો દુઃખ બાર, એ નિગોદની તો કલ્પના કરીને રૂવાટા ઉભા થઈ જાય. શું વાત કરું નરકની ને નિગોદની, હર સમય નરકમાં માર માર, મારો મારો, કાપો કાપો, મારો મારો, કાપો કાપો, હર સમય એક ચાલે છે ત્યાં બોલો, હર સમય એક ચાલે છે. વિચાર કરો, ચાર ગતિ ના દુઃખ આપણે કહીએ ને કે ભાઈ કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનમાં જાણે છે અને જીવો ભોગવે છે. હજારો જીભ દ્વારા પણ એક સમયના નરકના દુઃખ ને નિગોદના દુઃખનું વર્ણન નથી થઈ શકતું. અને હજારો જીભ દ્વારા સિદ્ધ ભગવાનના એક સમયના સુખનું વર્ણન નથી થઈ શકતું. જે અવ્યાબદ્ધ સુખને ભોગવે છે એનું વર્ણન કરવામાં કોઈ સમર્થ નથી, અને જે નરક નિગોદના દુઃખ છે એનું વર્ણન કરવામાં કોઈ સમર્થ નથી. આજે આપણે ભૂલી ગયા છે, એટલે હતું નહીં, એમ છે નહીં. અને અગર આપણે સ્વરૂપને ભૂલી જશું, હજી આપણે સાધના આરાધના નહીં કરીએ, અને દુઃખદાયી તત્વને આપણે સુખદાયી માનશું, અને એનું પુષ્ટ, એને પુષ્ટ કરશું, એનું પોષણ કરશું, એને વધારશું, એની વૃદ્ધિ કરશું, અને એમાં એમાં રચ્યા પચ્યા રહેશું, અને ક્યાંય આંખ મીચાઈ ગઈ અને ક્યાંય આયુકર્મ પૂરું થઈ ગયું, યા તો કોઈ ભયંકર ઉદય આવી ગયો અને અસહ્ય રોગ આવી ગયો કે કોઈ એવી પ્રતિકૂળતા આવી ગઈ, તો પછી શું કરશું? તો તૈયારી કરવાનો એક અવસર છે, અભ્યાસનો એક અવસર છે, એ અવસરને બધા સફળ કરે એવી મંગલ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકારે હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બારી હૈ, વંદના શત બારી હૈ. અનેકાંતમય નિત્યબોધિની દ્વાદશામી પરમ ઉપકારી જિન વાણી માતનો.